એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજના અંકમાં સૌનો સ્વાગત છે. આપણે ફરી એકવાર સાથે છીએ જ્ઞાનની દુનિયામાં એક નવી સફર માટે.
નમસ્કાર. અને આજની આપણી સફર છે સિનેમાની રસપ્રદ દુનિયામાં. આપણે બધા ફિલ્મો જોઈએ છીએ, એનો આનંદ લઈએ છીએ, પણ આજે આપણે એને સમજવાનો પ્રયાસ કરીશું.
હા, અને એ પણ એક ખાસ દ્રષ્ટિકોણથી, અમેરિકન ફિલોસોફર નોએલ કેરોલના વિચારો થકી. એમનું પુસ્તક છે સિનેમા, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, જેના આધારે આપણે આજે વાત કરીશું.
બરાબર. સિનેમા આમ જુઓ તો આપણા રોજિંદા જીવનનો એક હિસ્સો જ છે, પણ શું આપણે ક્યારે અટકીને વિચાર્યું છે કે આ ચાલતા ચિત્રો આપણને આટલા બધા ગમે છે કેમ?
એ જ તો, એની પાછળની કળા શું છે, એનું તર્ક શું છે? નોએલ કેરોલ બસ આ જ ગૂંચ ઉકેલવામાં આપણને મદદ કરે છે, અને એ પણ એમ કહેવાય છે કે બહુ સરળ ભાષામાં.
ચોક્કસ. અને આજે આ સમજની જરૂર કદાચ પહેલા કરતા વધુ છે, કારણ કે આપણી આસપાસ તો બસ સ્ક્રીન જ સ્ક્રીન છે. થિયેટર, ટીવી, ફોન, લેપટોપ, આપણે સતત ચાલતા ચિત્રો જોતા રહીએ છીએ.
એટલે કેરોલ આપણને આ માધ્યમને, આ મીડિયમને ઊંડાણથી સમજવા માટે જાણે કે એક ચશ્મા આપે છે, એમ કહી શકાય.
બરાબર કહ્યું. તો ચાલો વધુ સમય લીધા વગર આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ.
શરૂઆત કરીએ લેખકથી. કોણ છે આ નોએલ કેરોલ, જેમણે ફિલોસોફી જેવા ગંભીર વિષયને ફિલ્મ સાથે જોડ્યો?
નોએલ કેરોલ અમેરિકાના ખૂબ જ જાણીતા અને પ્રભાવશાળી ફિલોસોફર છે. એમનું મુખ્ય કામ સૌંદર્યશાસ્ત્ર એટલે કે એસ્થેટિક્સ અને કલાના દર્શનશાસ્ત્રમાં છે.
અચ્છા.
પણ જે વાત એમને ખરેખર અલગ તારવે છે તે એ છે કે એમની પાસે બે બે પીએચડી છે, એક ફિલોસોફીમાં અને બીજી સિનેમા સ્ટડીઝમાં.
ઓ વાવ. એટલે તત્વજ્ઞાન અને ફિલ્મ બંનેના ઊંડા અભ્યાસુ. આ તો ખરેખર અનોખું કોમ્બિનેશન કહેવાય. આ બે અલગ દુનિયાને એ કેવી રીતે ભેગી કરે છે?
અને આ જ એમની ખાસિયત છે. આ બેવડી લાયકાત એમને ફિલોસોફીના તર્ક અને ફિલ્મના વિશ્લેષણ વચ્ચે એક મજબૂત પુલ બાંધવામાં મદદ કરે છે. તેઓ મતલબ કે કોગ્નેટિવિસ્ટ ફિલ્મ થિયરીના મુખ્ય હિમાયતી ગણાય છે.
કોગ્નેટિવિસ્ટ ફિલ્મ થિયરી એટલે કે જ્ઞાનાત્મક ફિલ્મ સિદ્ધાંત.
હા. 1980ના દાયકામાં જ્યારે ફિલ્મ જગતમાં પેલું મનોવિશ્લેષણ અને ઉત્તર સંરચનાવાદ જેવા બહુ જ જટિલ સિદ્ધાંતો ચાલતા હતા, જેને કેરોલ મજાકમાં ગ્રેન્ડ થિયરી કહે છે, ત્યારે એમણે એક સાવ અલગ અને કહી શકાય કે વધુ વ્યવહારુ રસ્તો બતાવ્યો.
અને એ રસ્તો શું હતો? એમનો મુખ્ય હેતુ શું હતો આ કોગ્નેટિવિસ્ટ વિચાર પાછળ?
એમનો મુખ્ય હેતુ હતો ફિલ્મ વિશ્લેષણને અઘરા, ભારે ખમશબ્દો અને રહસ્યમય સિદ્ધાંતોના બોજમાંથી મુક્ત કરવાનો. એકદમ સરળ વાત. તેઓ માનતા હતા કે ફિલ્મ સમજવા માટે કોઈ ખાસ પંડિતોની ભાષાની જરૂર નથી. આપણી જે રોજબરોજની સમજ છે, આપણો તર્ક છે અને જે પુરાવા ફિલ્મ પોતે આપે છે એ પૂરતા છે.
એટલે એમ કે વિશ્લેષણ વધુ સ્પષ્ટ, તાર્કિક અને સૌથી અગત્યનું દર્શકને કેન્દ્રમાં રાખીને થવું જોઈએ.
બિલકુલ. તેઓ ફિલ્મ થિયરીને એમ કહીએ કે સામાન્ય જિજ્ઞાસુ માણસ સુધી પહોંચાડવા માંગતા હતા.
આ તો બહુ સારો વિચાર કહેવાય. તો હવે આવીએ એ પુસ્તક પર જેના પર આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ, સિનેમા અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. શું છે આ પુસ્તકનો મુખ્ય સાર?
આ પુસ્તક એના નામ પ્રમાણે જ બહુ લાંબુ નથી, પણ મુદ્દાસર છે. સિનેમાનું વિશ્લેષણ કરવા માટે જે પાયાના સિદ્ધાંતો અને સાધનો જોઈએ એનો પરિચય કરાવે છે. અને આ ખાલી ફિલ્મના વિદ્યાર્થીઓ માટે જ નથી. ના, ફિલ્મ રિવ્યૂ લખનારા કે પછી આપણા જેવા સામાન્ય સિનેમા પ્રેમીઓ જેમને ફિલ્મો વિશે થોડું વધુ ઊંડાણથી વિચારવું છે, વાત કરવી છે, એ બધા માટે આ ઉપયોગી છે. કેરોલનો હેતુ આપણને સ્પષ્ટ વૈચારિક સાધનો આપવાનો છે.
અને આ પુસ્તકનો કેન્દ્રીય વિચાર શું છે? મુખ્ય દલીલ શું છે એમની?
પુસ્તકનો પાયો જ કેરોલની સિનેમાની વ્યાખ્યા પર છે. તેઓ કહે છે કે સિનેમા એટલે ચાલતા ચિત્રની કળા, ધી આર્ટ ઓફ ધ મૂવિંગ ઇમેજ.
ચાલતા ચિત્રની કળા સાંભળવામાં તો બહુ સીધું સાદું લાગે છે.
લાગે છે, પણ આ બહુ મહત્વની વાત છે. કેમ? કારણ કે આ વ્યાખ્યા કોઈ ચોક્કસ ટેકનોલોજી જેમ કે પેલી જૂની સેલ્યુલોઇડ ફિલ્મ એના પર આધારિત નથી.
અચ્છા.
આ વ્યાખ્યામાં ફિલ્મ, વિડીયો, ડિજિટલ સિનેમા, એનિમેશન બધું જ આવી જાય છે.
એટલે કે આજકાલ આપણે જે કંઈ પણ સ્ક્રીન પર જોઈએ છીએ, યુટ્યુબ વિડીયો હોય કે પછી વેબ સિરીઝ, એ બધું આ ચાલતા ચિત્રની કળામાં સમાઈ જાય?
બિલકુલ, અને એટલે જ આ વ્યાખ્યા આજના સમયમાં બહુ સુસંગત છે. પુસ્તકની મુખ્ય દલીલ એ છે કે સિનેમાને સમજવા માટે આપણે બે વસ્તુઓ વચ્ચેના સંબંધ પર ધ્યાન આપવું જોઈએ. એક, ફિલ્મ કેવી રીતે બને છે, એની વાર્તા, એની સ્ટાઇલ.
અને બીજું?
અને બીજું, આપણે એટલે કે દર્શકો એને કેવી રીતે સમજીએ છીએ અને અનુભવીએ છીએ, આપણી વિચારવાની પ્રક્રિયા અને આપણી લાગણીઓ. આ જ કોગ્નિટિવિઝમનો મૂળ વિચાર છે.
એટલે કે ફિલ્મ અને આપણા મગજ વચ્ચેનું કનેક્શન.
હા, અને આ સમજવા માટે કોઈ બહુ મોટા ભારેખમ સિદ્ધાંતોની જરૂર નથી, પણ સામાન્ય સમજ અને તર્ક પૂરતા છે. પુસ્તક આ જ વાત પર ભાર મૂકે છે.
ટૂંકમાં કહીએ તો પુસ્તક આપણને સિનેમા શું છે ત્યાંથી શરૂ કરાવે છે, પછી એ વાર્તા કેવી રીતે કહે છે, દેખાય છે કેવી રીતે, એના અલગ અલગ પ્રકારો જેમ કે ડોક્યુમેન્ટરી, આપણે એને જોઈને કેવું અનુભવીએ છીએ, અને છેલ્લે એ સારી છે કે નહીં એ કેવી રીતે નક્કી કરવું, આ બધી બાબતોને આવરી લે છે.
એકદમ સાચું, એક સંપૂર્ણ વૈચારિક સફર જેવું છે આ પુસ્તક.
તો ચાલો આ સફરના અમુક મુખ્ય મુકામ પર થોડું ઊંડાણથી નજર કરીએ. સૌથી પહેલો અને પાયાનો સવાલ, સિનેમા એટલે શું? તમે કહ્યું ચાલતા ચિત્રની કળા, આ વાતને થોડી વધુ સમજાવો ને. પેલી ટેકનોલોજીવાળી વ્યાખ્યા કેમ ના ચાલે?
જુઓ, ટેકનોલોજી તો કેવી છે, એ તો સતત બદલાતી રહેવાની. પહેલાં સેલ્યુલોઇડ ફિલ્મ હતી, પછી વિડીયો આવ્યો, હવે ડિજિટલ છે, કાલે કદાચ બીજું કંઈક હશે.
બરાબર.
જો આપણે એમ કહીએ કે સિનેમા એટલે ખાલી સેલ્યુલોઇડ ફિલ્મ, તો પછી આ વિડીયો, ડિજિટલ, એનિમેશન, VR, એ બધું શું? એ સિનેમા ન કહેવાય?
હા, એ પ્રશ્ન થાય.
ટેકનોલોજી પર નહીં, પણ એની અસર અને એના સ્વરૂપ પર આધારિત હોવી જોઈએ.
તો પછી આ ચાલતા ચિત્રના મુખ્ય ગુણધર્મો કયા ગણાય, જેને ચિત્રકળા કે નાટક જેવી બીજી કળાઓથી અલગ પાડે છે?
કેરોલ મુખ્યત્વે ત્રણ બાબતો ગણાવે છે. એક, ગતિ અથવા ગતિનો ભ્રમ. સિનેમા એટલે જ હલનચલન, મૂવમેન્ટ. બીજું, તે મધ્યસ્થી દ્વારા રજૂઆત છે, એટલે કે આપણે જે જોઈએ છીએ એ સીધી વાસ્તવિકતા નથી, પણ કેમેરા, એડિટિંગ જેવી ટેકનોલોજીમાંથી પસાર થઈને આવેલી રજૂઆત છે. આ વસ્તુ એને લાઈવ નાટકથી અલગ પાડે.
અને ત્રીજું
જે બહુ જ મહત્વનું છે, તે છે દર્શકનું ધ્યાન નિયંત્રિત કરવાની ક્ષમતા. ફિલ્મ બનાવનાર નક્કી કરે છે કે આપણે ક્યારે, શું અને કેવી રીતે જોઈશું, ફ્રેમિંગ દ્વારા, કેમેરા એંગલથી, ફોકસથી, એડિટિંગથી.
ઓહ, જ્યારે નાટકમાં તો આપણે આખા સ્ટેજ પર નજર ફેરવી શકીએ.
બરાબર, ફિલ્મમાં આપણી નજરને દોરવામાં આવે છે.
આ ધ્યાનને નિયંત્રિત કરવાની વાત ખરેખર રસપ્રદ છે, અને આ વાત પેલી કોગ્નિટિવિસ્ટ વિચારધારા સાથે કેવી રીતે જોડાય છે?
એ સીધી જ જોડાય છે, કારણ કે આ આખી પ્રક્રિયા, સ્ક્રીન એટલે કે ચાલતું ચિત્ર અને દર્શક જેનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે અને જે એને સમજી રહ્યો છે, વચ્ચેના સંબંધની જ વાત છે. કોગ્નિટિવિઝમ બસ આ જ પ્રક્રિયાને સમજવાનો પ્રયાસ કરે છે કે ફિલ્મની રચના આપણા મગજની સમજ અને આપણી લાગણીઓને કેવી રીતે અસર કરે છે.
સમજાયું. હવે વાત કરીએ નેરેટિવની, એટલે કે કથાનકની. મોટાભાગની ફિલ્મો આપણને કોઈ ને કોઈ વાર્તા કહે છે. કેરોલના મતે આ વાર્તા કહેવાની કળા કામ કેવી રીતે કરે છે?
કેરોલ કહે છે કે પોપ્યુલર સિનેમા એટલે કે જે ફિલ્મો આપણે મોટાભાગે જોઈએ છીએ, એનું એન્જિન જ કથાનક છે, વાર્તા છે. અને આને સમજાવવા માટે તેઓ એક શબ્દ વાપરે છે, ઇરોટેટિક.
ઇરોટેટિક, એનું શું મતલબ?
ઇરોટેટિક એટલે પ્રશ્નોત્તરી સંબંધિત. મૂળ વિચાર એ છે કે વાર્તાઓ છે ને, એ પ્રશ્નો અને જવાબોની આસપાસ રચાયેલી હોય છે.
પ્રશ્નો અને જવાબો કઈ રીતે? વાર્તા આપણને સવાલ પૂછે છે?
હા, એવું જ સમજો ને. ફિલ્મ શરૂ થાય એટલે તરત એક મોટો મુખ્ય પ્રશ્ન ઊભો થાય, જેમ કે શું હીરો આ મુસીબતમાંથી બહાર નીકળી શકશે, કે આ ખૂન કોણે કર્યું.
હા, બરાબર.
પછી આખી ફિલ્મ દરમિયાન શું થાય, નાના નાના બીજા પ્રશ્નો આવતા જાય, એના જવાબો મળતા જાય, પણ પેલો જે મુખ્ય પ્રશ્ન છે ને, એનો જવાબ છે એક છેલ્લે મળે. આ જે પ્રશ્નો પૂછવાની અને જવાબ માટે રાહ જોડાવવાની રમત છે, એ જ આપણી ઉત્સુકતા ટકાવી રાખે છે.
અચ્છા, એટલે સસ્પેન્સ અને ઇન્ટરેસ્ટ આ રીતે જળવાઈ રહે છે. શું આ મોડેલ ખાસ હોલિવૂડ ફિલ્મો માટે છે?
એમણે ક્લાસિકલ હોલિવૂડ સ્ટ્રક્ચરનું વિશ્લેષણ કર્યું છે, જેમાં પેલું એક ધ્યેયવાળું પાત્ર હોય, એને મુશ્કેલીઓ નડે અને બધું કારણ અસરથી જોડાયેલું હોય.
હા,
પણ આ ઇરોટિક વિચાર વધુ વ્યાપક છે, કોઈ પણ સારી વાર્તા શું કરે? એ આપણી જિજ્ઞાસાને સતત જગાડતી રહે. એક સવાલ પૂછે, જવાબ અડધો આપે, ત્યાં વળી નવો સવાલ ઊભો થાય. આ જ તો વાર્તાનો જાદુ છે જે આપણને બાંધી રાખે છે.
વાર્તા શું કહે છે એ સમજાવ. હવે એ જોઈએ કે કેવી રીતે બતાવવામાં આવે છે, એટલે કે સિનેમેટિક સ્ટાઇલ. કેરોલ આના વિશે શું કહે છે? શું સ્ટાઇલ ખાલી દેખાવ માટે છે?
ના, બિલકુલ નહીં. અહીં કેરોલનો સિદ્ધાંત છે, સ્વરૂપ કાર્યને અનુસરે છે. ફોર્મ ફોલોઝ ફંક્શન, મતલબ કે ફિલ્મમાં જે પણ સ્ટાઇલની ટેકનિક વપરાય, કેમેરાનો એંગલ હોય, લાઇટિંગ હોય, એડિટિંગ હોય, મ્યુઝિક હોય, એ ખાલી શોભા માટે નથી.
તો પછી?
એ બધા વાર્તા કહેવામાં મદદ કરે છે, અર્થને વધુ સ્પષ્ટ કરે છે, લાગણીઓ જગાડે છે, અને આપણે એટલે કે દર્શકો શું અનુભવીએ એને દિશા આપે છે. દરેક સ્ટાઇલિસ્ટિક પસંદગી પાછળ કોઈક ને કોઈક હેતુ હોય છે.
તો આ સ્ટાઇલના મુખ્ય પાસા કયા છે જેના પર આપણે ધ્યાન આપી શકીએ?
કેરોલ ત્રણ મુખ્ય ક્ષેત્રોની વાત કરે છે. પહેલું, મિઝેનસીન. આ ફ્રેન્ચ શબ્દ છે જેનો મતલબ થાય દૃશ્યમાં ગોઠવવું. આમાં શું આવે? કેમેરાની સામે જે કંઈ પણ છે એ બધું, જગ્યા, સેટિંગ, પાત્રોના કપડાં, વસ્તુઓ, પ્રોપ્સ, લાઇટિંગ અને અભિનય પણ.
દાખલો આપીને સમજાવશો?
ચોક્કસ. ધારો કે કોઈ ફિલ્મમાં ભયાવહ માહોલ બતાવવો હોય તો કદાચ ઓછી લાઇટ હશે, પડછાયા લાંબા હશે, સેટિંગ જૂનું, તૂટેલું ફૂટેલું હશે. આ બધું મિઝેનસીન છે, જે શબ્દો વગર જ આપણને ડરનો અનુભવ કરાવવામાં મદદ કરે છે.
બરાબર. બીજું ક્ષેત્ર?
બીજું છે સિનેમેટોગ્રાફી. આ છે કેમેરાની કળા. શોટ કેટલો નજીકથી લેવો, ક્લોઝઅપ કે દૂરથી લોંગ શોટ, કેમેરા કયા ખૂણેથી શૂટ કરે છે, હાઈ એંગલ, લો એંગલ, કેમેરા કેવી રીતે હલે છે, પેન, ટિલ્ટ, ટ્રેકિંગ શોટ. દાખલા તરીકે, કોઈ પાત્રને નીચેથી એટલે કે લો એંગલથી બતાવીએ તો એ વધુ શક્તિશાળી કે રોફતાર લાગે.
અને ત્રીજું?
ત્રીજું છે સંપાદન, એડિટિંગ, એટલે કે અલગ અલગ શૂટ કરેલા શોટ્સને જોડીને એક સળંગ પ્રવાહ અને અર્થ બનાવવાની કળા. કેરોલ અહીં કન્ટિન્યુટી એડિટિંગની વાત કરે છે, જેનો હેતુ એવો હોય કે એડિટિંગ દેખાય નહીં, વાર્તા એકદમ સ્મૂધ લાગે,
જાણે કે કટ વાગ્યો જ નથી એમ.
હા, અને એની સામે છે મોન્ટાજ, જેમ કે રશિયન દિગ્દર્શક આઇઝનસ્ટાઇન વાપરતા. એમાં બે અલગ અલગ શોટ્સને જાણી જોઈને ટકરાવીને એક નવો વિચાર કે ભાવ પેદા કરવામાં આવે. વાતચીતના સીનમાં જે શોટો રિવર્સ શોટ વપરાય છે એ પણ એડિટિંગનો જ એક પ્રકાર છે.
પણ આપણે આ બધી ટેકનિકલ બાબતો આટલી સહેલાઈથી સમજી કેમ જઈએ છીએ? શું આ કોઈ ખાસ ભાષા છે જે આપણે શીખવી પડે?
ના, કેરોલ કહે છે કે એવું નથી. મોટાભાગે આ ટેકનિક્સ એટલા માટે કામ કરે છે કારણ કે આપણી દુનિયાને જોવાની અને સમજવાની જે સામાન્ય રીતો છે ને, એના પર જ આધારિત છે.
જેમ કે?
જેમ મેં કહ્યું કે લો એંગલ શક્તિ બતાવે છે, કારણ કે વાસ્તવિક જીવનમાં પણ આપણે કોઈ ઊંચી કે શક્તિશાળી વસ્તુ તરફ આમ ઉપર જોઈએ છીએ. ક્લોઝઅપ કોઈ વસ્તુ પર આપણું ધ્યાન ખેંચે છે, કારણ કે જીવનમાં પણ આપણે મહત્વની વસ્તુને નજીકથી જોઈએ છીએ. એટલે આ બધું આપણને સહેજ લાગે છે, કોઈ ગુપ્ત કોડ જેવું નથી.
અત્યાર સુધી આપણે મોટેભાગે કાલ્પનિક વાર્તાઓ કહેતી ફિલ્મોની વાત કરી, પણ સિનેમામાં તો ડોક્યુમેન્ટરી અને પ્રાયોગિક ફિલ્મો પણ બને છે. કેરોલ એમના વિશે શું કહે છે?
હા, અને આનાથી એમની પેલી ચાલતા ચિત્રની વ્યાખ્યા કેટલી વ્યાપક છે એ સાબિત થાય છે. ડોક્યુમેન્ટરી વિશે તેઓ કહે છે કે એ ખાલી વાસ્તવિકતાનો રેકોર્ડિંગ નથી.
તો શું છે?
એ વાસ્તવિક દુનિયા વિશે કોઈ દાવો કરે છે, કોઈ રજૂઆત કરે છે. આપણે એને જોઈએ ત્યારે એમાં રજૂ થયેલા પુરાવા અને દલીલોનું મૂલ્યાંકન કરીએ છીએ. અને ડોક્યુમેન્ટરીના પણ ઘણા પ્રકાર હોય છે. કોઈ માત્ર ઘટના બતાવે, કોઈ સ્પષ્ટ દલીલ કરે, કોઈ ફિલ્મ બનાવવાની પ્રક્રિયા પર જ ફોકસ કરે.
અને પેલી અવંતગાર્ડ કે પ્રાયોગિક ફિલ્મો?
એ ફિલ્મો મુખ્ય પ્રવાહની ફિલ્મોના નિયમોને તોડે છે. એમાં ઘણીવાર વાર્તા પર ભાર નથી હોતો, પણ ખુદ માધ્યમના જે ગુણધર્મો છે, રંગ, પ્રકાશ, ગતિ, લય, એના પર જ ધ્યાન કેન્દ્રિત કરાય છે. કેરોલ કહે છે કે આ ફિલ્મો જોતી વખતે પણ આપણું મગજ તો કામ કરતું જ હોય છે. આપણે એમાં પેટર્ન શોધીએ છીએ, જોડાણો બનાવીએ છીએ, માધ્યમ વિશે વિચારીએ છીએ.
હવે આવીએ એ મુદ્દા પર જે કદાચ સૌથી વધુ રસપ્રદ અને કદાચ ચર્ચાસ્પદ પણ છે, દર્શકની પ્રતિક્રિયા. ફિલ્મો આપણને હસાવે છે, રડાવે છે, ડરાવે છે. કેરોલના મતે આ લાગણીઓ ક્યાંથી આવે છે? શું એ અતાર્કિક છે?
આ મુદ્દો કેરોલના કોગ્નેટિવિસ્ટ અભિગમનું હાર્દ છે. તેઓ પેલી જૂની મનોવિશ્લેષણ આધારિત થિયરી, જે અચેતન મન અને અતાર્કિક ઈચ્છાઓ પર બહુ ભાર મૂકે છે, એને પડકારે છે.
તો પછી લાગણીઓનું શું?
કેરોલ કહે છે કે ફિલ્મો જોતી વખતે આપણને જે મોટાભાગની લાગણીઓ થાય છે તે તર્કસંગત હોય છે.
રેશનલ?
એક મિનિટ, લાગણીઓ અને તર્કસંગતતા આ કંઈક બંધ બેસતું નથી લગતું. આપણે તો હંમેશા કહીએ છીએ કે લાગણીમાં તર્ક ક્યાંથી હોય.
જુઓ, કેરોલનો કહેવાનો મતલબ એ નથી કે લાગણીઓ ઠંડી કે ગણતરીપૂર્વકની હોય છે, પણ એ કહે છે કે લાગણીઓ અકારણ નથી હોતી. એના માટે તેઓ એક શબ્દ પ્રયોગ કરે છે, ક્રાઇટેરિયલી પ્રી ફોકસ્ડ દ્રશ્ય.
ઓકે, એ શું છે? આનો મતલબ એ કે ફિલ્મ બનાવનાર શું કરે છે? વાર્તા અને સ્ટાઇલનો ઉપયોગ કરીને એ પરિસ્થિતિના એવા પાસાઓ પર આપણું ધ્યાન કેન્દ્રિત, એટલે કે પ્રી ફોકસ કરે છે, જે આપણી સામાન્ય સમજ અને આપણા નૈતિક માપદંડો, એટલે કે ક્રાઇટેરિયા મુજબ કોઈ ચોક્કસ લાગણીને યોગ્ય ઠેરવે.
ઉદાહરણ આપી શકું?
ધારો કે કોઈ ફિલ્મમાં એક ગરીબ બાળક ભૂખ્યું છે અને ઠંડીમાં ધ્રુજી રહ્યું છે. જો કેમેરા એના કરચલીવાળા ચહેરા પર, ફાટેલા કપડાં પર ઝૂમ કરે અને બેકગ્રાઉન્ડમાં ધીમું કરુણ સંગીત વાગે,
તો આપણને દયા આવે.
બરાબર. દિગ્દર્શકે શું કર્યું? એમણે એવા તત્વો પર આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું જેનાથી આપણને દયા કે સહાનુભૂતિ જન્મે. આ લાગણી તર્કસંગત છે, કારણ કે આપણને સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે પાત્ર પીડામાં છે અને મદદને પાત્ર છે.
એટલે ફિલ્મ આપણને લાગણી અનુભવવા માટે કારણો પૂરા પાડે છે,
એમ કહેવાય.
હા, ચોક્કસ. એ જ રીતે વિચારધારા વિશે પણ તેઓ કહે છે કે હા, ફિલ્મો સામાજિક કે રાજકીય મૂલ્ય રજૂ કરી શકે છે. પણ શું?
પણ દર્શકો કંઈ નિષ્ક્રિય ઘેટા નથી કે જે બધું ચૂપચાપ સ્વીકારી લે. આપણે સક્રિય રીતે વિચારીએ છીએ, અર્થઘટન કરીએ છીએ, મૂલ્યાંકન કરીએ છીએ. કોઈ ફિલ્મ પર કોઈ ચોક્કસ વિચારધારા ફેલાવવાનો આરોપ મૂકતા પહેલા ફિલ્મમાંથી જ એના નક્કર પુરાવા હોવા જોઈએ, ખાલી આપણી પોતાની પૂર્વધારણા નહીં.
બરાબર. અને અંતે પુસ્તક ફિલ્મ મૂલ્યાંકન પર આવે છે. આપણે કઈ રીતે નક્કી કરીએ કે કઈ ફિલ્મ સારી અને કઈ ખરાબ? શું આ ખાલી મને ગમ્યું કે મને ન ગમ્યું એટલી જ વાત છે?
કેરોલ આપણને આ વ્યક્તિગત પસંદ નાપસંદથી આગળ જવા માટે પ્રોત્સાહિત કરે છે. તેઓ ફિલ્મની ટીકા, ક્રિટિસિઝમ માટે એક વધુ ઓબ્જેક્ટિવ, એટલે કે વસ્તુલક્ષી માળખું સૂચવે છે.
અને એ માળખું શેના પર આધારિત છે?
એ આધારિત છે ફિલ્મના પોતાના ધ્યેયો શું છે અને એ ધ્યેયોને સિદ્ધ કરવામાં તે કેટલી સફળ રહી છે તેના પર.
તો એવા કયા માપદંડો છે જેના આધારે આપણે વધુ તર્કબદ્ધ મૂલ્યાંકન કરી શકીએ?
કેરોલ મુખ્યત્વે ચાર માપદંડ આપે છે. એક છે સુસંગતતા અથવા એકતા, કોહિરન્સ, યુનિટી, એટલે કે ફિલ્મના બધા ભાગ, વાર્તા, પાત્રો, સ્ટાઇલ, સંગીત એકબીજા સાથે બરાબર બંધ બેસે છે, એક સુસંગત અસર ઉઘી કરે છે.
બીજો
છે જટિલતા, કોમ્પ્લેક્સિટી. શું ફિલ્મ એના વિષયોને, પાત્રોને ઊંડાણથી અને બારીકાઈથી રજૂ કરે છે કે પછી બધું ઉપરછલ્લું અને સરળ છે?
ત્રીજો માપદંડ
મૌલિકતા અથવા નવીનતા, ઓરિજિનાલિટી, ઇનોવેશન. શું ફિલ્મ કોઈ જાણીતી શૈલી કે ટેકનિકનો નવી રીતે ઉપયોગ કરે છે? શું એમાં કંઈક તાજગી છે, કંઈક નવું છે?
અને ચોથો
છે તીવ્રતા, ઇન્ટેન્સિટી. ફિલ્મ જે ભાવનાત્મક કે બૌદ્ધિક અસર પહોંચાડવા માંગે છે એ કેટલી શક્તિશાળી રીતે પહોંચાડે છે? શું એ આપણા પર ઊંડી છાપ છોડી જાય છે?
એટલે આ માપદંડોનો ઉપયોગ કરીને આપણે ફિલ્મો વિશે વધુ સારી, વધુ ઊંડી ચર્ચા કરી શકીએ, જે ખાલી ગમ્યું ન ગમ્યુંથી આગળ હોય.
બરાબર.
આટલી વિસ્તૃત ચર્ચા પછી જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા મુદ્દાઓ સૌથી મહત્વના ગણાય?
મને લાગે છે કે પહેલો અને સૌથી પાયાનો સંદેશ છે સિનેમાની ચાલતા ચિત્ર તરીકેની વ્યાખ્યા. આજનો યુગ જુઓ કેટલા બધા માધ્યમો છે, પણ આ વ્યાખ્યા આપણને યાદ અપાવે છે કે મૂળભૂત કળા સ્વરૂપ તો એ જ છે. યુટ્યુબ હોય કે નેટફ્લિક્સ, છે તો ચાલતા ચિત્રની જ કળા.
હા, એ વાત સાચી. બીજો મુદ્દો જે મને બહુ ગમ્યો તે છે કથાનકનું ઇરોટેટિક મોડલ. એ સમજ કે વાર્તાઓ આપણને પ્રશ્નો પૂછીને કેવી રીતે જકડી રાખે છે એ ખરેખર અદ્ભુત છે. સારી વાર્તા કહેવાની કળાની કદર થાય એનાથી.
ત્રીજું અને બહુ મહત્વનું, કોગ્નેટિવિસ્ટ અભિગમ, જે દર્શકને સક્રિય અને બુદ્ધિશાળી ગણે છે. આપણે ફિલ્મોને સમજી શકીએ છીએ કારણ કે આપણી પાસે સમજવાની ક્ષમતા છે. આપણે ખાલી મીડિયાના પ્રભાવ હેઠળ નથી, પણ એના અર્થઘટન કરતા છીએ. આ વિચાર આપણને દર્શક તરીકે વધુ આત્મવિશ્વાસ આપે છે.
અને ચોથો મુદ્દો, પેલો સ્વરૂપ કાર્યને અનુસરે છે વાળો. આનાથી આપણે ફિલ્મોની ટેકનિકલ બાજુની કારીગરીની વધુ કદર કરતા થઈએ. કેમેરા કેમ આમ ફર્યો, લાઇટ કેમ આવી છે, એ બધા પાછળ કારણ હોય છે.
પાંચમો મુદ્દો એ કે કેરોલે ફિલ્મ થિયરીને સરળ બનાવવાનો જે પ્રયાસ કર્યો છે એ ખૂબ સરાહનીય છે. એમણે જટિલ વિચારોને સામાન્ય બુદ્ધિથી સમજી શકાય એવા બનાવ્યા.
અને છેલ્લો છઠ્ઠો મુદ્દો, ફિલ્મ મૂલ્યાંકન માટેના ઉદ્દેશ્ય માપદંડ. આનાથી આપણી ફિલ્મો વિશેની વાતો વધુ ઊંડી અને તર્કબદ્ધ બને છે.
આ પુસ્તકમાં ઘણા વિચારો એવા છે જે આપણને યાદ રહી જાય. એવા કેટલાક નોંધપાત્ર વિચારો કયા કહી શકાય?
પહેલો વિચાર જે મારા મગજમાં બેસી ગયો છે તે એ જ છે, સિનેમા ચાલતા ચિત્રની કળા છે. આ વ્યાખ્યાની સાદગી અને છતાં એની તાકાત. ટેકનોલોજી ભલે બદલાય, આ વિચાર ટકી રહેવો છે.
બીજો યાદગાર વિચાર, કથાનક ઇરોટેટિક છે, એટલે કે પ્રશ્ન જવાબના માળખા પર ચાલે છે. વાર્તા આપણી જિજ્ઞાસાને સતત કેવી રીતે પંપાળતી રહે છે એ વાત સમજાય છે. એટલે જ આપણે કલાકો સુધી કોઈ વાર્તામાં ડૂબેલા રહી શકીએ છીએ.
ત્રીજો વિચાર, જે થોડોક આમ ચોંકાવનારો પણ લાગે, લાગણીઓ મોટે ભાગે ક્રાઇટેરિયલી પ્રીફોકસ્ડ અને તર્કસંગત હોય છે. એટલે કે આપણે જે અનુભવીએ છીએ એ મોટાભાગે ફિલ્મ દ્વારા અપાયેલા કારણોનું પરિણામ છે. આ લાગણીઓને સમજવાની એક નવી જ દિશા આપે છે.
અને ચોથો, શૈલી કાર્યને સેવા આપે છે. દરેક ટેકનિકલ પસંદગી, દરેક શોટ, દરેક કટ પાછળ દિગ્દર્શકનો કોઈક હેતુ હોય છે. આ સમજાય એટલે આપણે ફિલ્મને ખાલી વાર્તા તરીકે નહીં, પણ એક કલાકૃતિ તરીકે વધુ માણી શકીએ.
આ બધી તો થઈ સિદ્ધાંતની વાતો, પણ આપણા જેવા સામાન્ય માણસ માટે રોજિંદા જીવનમાં આ જ્ઞાન ક્યાં કામ લાગે?
અરે, ઘણું કામ લાગે. સામાન્ય ફિલ્મ દર્શક માટે શું થાય? એ ખાલી ફિલ્મ જોનાર મટીને એનો વિશ્લેષક બને, વધુ જાણકાર આસ્વાદક બને. એ સમજી શકે કે આ સીન મને કેમ ગમ્યો, કેમ ડર લાગ્યો, એની પાછળ કઈ ટેકનિક હતી. આનાથી ફિલ્મ જોવાનો આનંદ અનેક ગણો વધી જાય.
અને જે લોકો ફિલ્મો બનાવે છે અથવા બનાવવા માંગે છે એમના માટે?
નવા ફિલ્મ મેકર્સ કે સ્ક્રિપ્ટ રાઇટર્સ માટે તો આ ખજાનો છે. કેરોલનું ઇરોટેટિક મોડેલ વાર્તાને રસપ્રદ કેવી રીતે બનાવવી એનું ચોક્કસ માળખું આપે છે. સ્ટાઇલનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી અસર વધુ થાય, ફોર્મ ફોલોઝ ફંક્શનનો સિદ્ધાંત એમને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરે. એટલું જ નહીં, આ સિદ્ધાંતો કમ્યુનિકેશન અને એજ્યુકેશન જેવા ક્ષેત્રોમાં પણ ઉપયોગી છે. લોકોનું ધ્યાન કેવી રીતે ખેંચવું, માહિતીને સ્પષ્ટ રીતે કેવી રીતે ગોઠવવી, દ્રશ્યો દ્વારા વાત કેવી રીતે કહેવી, જેને વિઝ્યુઅલ લિટરેસી કહે છે, આ બધું જ અહીંથી શીખી શકાય.
અને મને લાગે છે કે આ બધાનો સૌથી મોટો ફાયદો આપણી વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ વિકસાવવામાં થાય છે. ફિલ્મ જેવી એક જટિલ રચનાને સમજવી, એના ભાગોનું વિશ્લેષણ કરવું, એના હેતુનું મૂલ્યાંકન કરવું, આ આવડત તો જીવનના દરેક ક્ષેત્રમાં કામ લાગે એવી છે.
ખરેખર આ ખાલી ફિલ્મ વિશેનું પુસ્તક નથી, પણ એક રીતે કહીએ તો દુનિયાને અને કળાને જોવાની એક પદ્ધતિ શીખવે છે.
આ આખી ચર્ચાના અંતે જો મારે એક વાત કહેવી હોય જે મને સૌથી વધુ સ્પર્શી ગઈ, તો એ કદાચ પેલો લાગણીઓ વિશેનો તર્કસંગત દ્રષ્ટિકોણ છે. એ વિચાર કે આપણી લાગણીઓ પણ મોટાભાગે પરિસ્થિતિના એક પ્રકારના તાર્કિક મૂલ્યાંકન પર આધારિત હોય છે. એ માત્ર ફિલ્મો જ નહીં, પણ કદાચ જીવનની બીજી ઘટનાઓ પ્રત્યેના મારા પોતાના પ્રતિભાવોને સમજવામાં પણ ઉપયોગી થઈ શકે છે.
અને મારા માટે ચાલતા ચિત્રની પેલી વ્યાખ્યાની સાદગી અને એની વિશાળતા, અને સાથે સાથે મૂલ્યાંકન માટેના જે વસ્તુલક્ષી માપદંડોની વાત થઈ એ બહુ પ્રભાવિત કરી ગઈ. એ આપણને ફિલ્મો વિશે વધુ વિચારશીલ બનાવે છે અને આપણી ચર્ચાઓને વધુ ઊંડાણ આપે છે એમ મને લાગે છે.
અને અંતે એક વિચાર જે ભવિષ્ય તરફ ઇશારો કરે છે, કેરોલનો આ કોગ્નિટિવિસ્ટ અભિગમ જે મુખ્યત્વે પરંપરાગત ફિલ્મો માટે બન્યો હતો, શું એ આપણને આજના નવા ચાલતા ચિત્ર સ્વરૂપો જેમ કે વર્ચ્યુઅલ રિયાલિટી, VR અનુભવો, કે પછી ઇન્ટરેક્ટિવ ગેમ્સને સમજવામાં પણ મદદ કરી શકે, જ્યાં દર્શક પાસે વાર્તાને બદલવાની કે પ્રભાવિત કરવાની વધુ શક્તિ હોય. ત્યાં પેલો માર્ગદર્શિત ધ્યાનનો સિદ્ધાંત કેવી રીતે કામ કરે? આ એક રસપ્રદ સવાલ છે જેના પર કદાચ ભવિષ્યના વિચારકો અને કલાકારો વધુ કામ કરશે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવો વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.